આત્મસ્વભાવને જોવાથી સમસ્ત લોકાલોક દેખાય છે, એ આત્મશક્તિનો પ્રભાવ છે. આત્મસ્વભાવનો આ લીન થવાનો પ્રભાવ બતાડેલો છે કે એનેથી આખું લોકાલોક દેખાય છે એમ કે જ્ઞાની પુરુષોને.
ગગને રવિવત આત્મા સ્વપર પ્રકાશે ભાવ, યોગીન અહીંકર ભ્રાંતિના એવો વસ્તુ સ્વભાવ. જેમ આકાશમાં સૂર્યનો પ્રકાશ પોતાને તથા પર પદાર્થને પ્રકાશે છે, તેમ આત્મા પોતાને તથા અન્ય પદાર્થને પ્રકાશે છે, જાણે છે. હે યોગી, એમાં ભ્રાંતિ કરીશ નહીં, વસ્તુનો એવો સ્વભાવ છે. જેમ મેઘરહિત આકાશમાં સૂર્યનો પ્રકાશ પોતાને તથા પરને પ્રકાશે છે, તેમ વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં લીન થઈ મોહરૂપી મેઘ સમૂહનો નાશ કરી આત્મા મુનિ અવસ્થામાં વિતરાગ સ્વસંવેદન જ્ઞાનથી પોતાને તથા પરને અંશે પ્રકાશે છે, અને કેવલ જ્ઞાન અવસ્થામાં સર્વ પદાર્થોને એક સમયમાં સર્વાંશે પ્રકાશે છે. આવો આત્માનો સ્વભાવ છે, એમાં સંદેહ કરવા યોગ્ય નથી. આકાશમાં જેવી રીતે સૂર્ય પોતાને પ્રકાશે છે અને આખા વિશ્વને પ્રકાશે છે, પર પદાર્થોને પ્રકાશે છે, તેવી રીતે આત્મા પોતાને પણ જુએ છે અને બીજાને અન્યને પણ જુએ છે અને પ્રકાશે છે. એટલે અહીંયા કહે છે કે તમે આનામાં ભ્રાંતિ કરીશ નહીં, આ જે વાત છે એ હકીકત છે, એ વસ્તુનો સ્વભાવ છે, એટલે એમાં ભ્રાંતિ કરવાનું ના કર. જેમ મેઘરહિત આકાશમાં, એટલે જેમ ચોખ્ખા આકાશમાં જ્યારે વાદળા ન હોય, જ્યારે એને કોઈ આવરણ ન હોય, ત્યારે સૂર્યનો પ્રકાશ પોતાને તથા પરને બંનેને પ્રકાશે છે, એવી રીતે વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં લીન થઈ મોહરૂપી મેઘ સમૂહનો નાશ કરી, એટલે મોહરૂપી આવરણનો નાશ કરી અને આત્મા મુનિ અવસ્થામાં વિતરાગ સ્વસંવેદન જ્ઞાનથી પોતાને તથા પરને અંશે, એટલે મુનિ અવસ્થામાં અંશે પ્રકાશે છે, એટલે જેટલું એનું જ્ઞાન શુદ્ધ થયું છે એટલું એને પ્રકાશે છે. જ્યારે કેવળ જ્ઞાન અવસ્થામાં સર્વ પદાર્થને એક સમયમાં સર્વાંશે એટલે પૂર્ણતઃ પ્રકાશે છે. આ આત્માનો સ્વભાવ છે, એટલે એ સ્વભાવમાં સંદેહ કરવા યોગ્ય નથી, એ સ્વભાવ છે, એ સ્વભાવ જ છે.
જળમાં જેમ લોકાલોક પ્રગટ દિશે વિમલ આત્મમાં તેમ, જેમ તારાઓના સમુદાય નિર્મળ જળમાં પ્રતિબિંબિત થઈને પ્રત્યક્ષ દેખાય છે, તેમ નિર્મળ આત્મામાં સમસ્ત લોકાલોક પ્રતિબિંબિત થાય છે. મિથ્યાત્વ રાગાદી વિકલ્પ જાળ રહિત એવા નિર્મળ આત્મામાં સર્વ વિશ્વ પ્રતિબિંબિત થઈને દેખાય છે. જે સર્વને જાણે જુએ છે તે આત્મા છે તથા તે જ ઉપાધ્યેય છે. પૂર્વોક્ત સિદ્ધાંતને દ્રઢ કરવા માટે આ દ્રષ્ટાંત આપ્યું છે. જેમ તારાઓનું સમુદાય જેમ જળમાં દેખાય છે, એવી જ રીતે નિર્મળ આત્માના સમસ્ત લોકો નિર્મળ આત્મા થાય છે. નિર્મળ જ્યારે ત્યારે સમસ્ત લોકાલોક તેને પ્રતિબિંબિત થાય છે અને દેખાય છે. અને મિથ્યાત્વ અને રાગાદી વિકલ્પ જાળ રહિત એવા નિર્મળ આત્મામાં સર્વ વિશ્વ પ્રતિબિંબ થઈને જ દેખાય છે. ત્યારે નિર્મળ થાય છે ત્યારે. જે સર્વને જાણે જુએ છે તે આત્મા છે અને તથા અને તે જ ઉપાધિ છે.
નીચે તેમ સૌ પર જાણીએ જાણીએ જે નીચે આત્મા યોગીન જ્ઞાન બળે તો તે જાણ એક નીચે આત્મા. જે આત્માને જાણવાથી સ્વ તથા પર પદાર્થો જણાય છે તે પોતાના આત્માને, હે યોગી તું આત્મજ્ઞાનના બળ વડે જાણ. વિતરાગ સદા એક આનંદ સ્વરૂપ આત્માને જાણવાથી બીજા પદાર્થો પણ જણાય છે. માટે હે યોગી, રાગ દ્વેષ આદિ વિકલ્પોનો ત્યાગ કરી એક શુદ્ધ આત્મામાં લીન થવાનો પુરુષાર્થ કરો. આ જગતમાં એક સ્વ સંવેદન પોતાના જ્ઞાન વડે પોતાના શુદ્ધ આત્માનો અનુભવ જ્ઞાન જ સાર છે. જે આત્મા આત્માને જાણવાથી સ્વ અને પર પદાર્થો જાણી શકે છે. વિતરાગ પરમાત્મા પોતાના આત્માને જાણી અને માટે હે યોગી, રાગ અને દ્વેષ એવા વિકલ્પો દૂર કરી શુદ્ધ આત્મામાં લીન થા.
જે જ્ઞાને ક્ષણેકમાં સ્વામી જણાય નિજાત્મ પ્રવર પ્રકાશો જ્ઞાન મુજ બહુ અન્ય શું કામ, અન્યનું શું કામ. હે સ્વામી, જે જ્ઞાનથી ક્ષણ માત્રમાં પોતાનો આત્મા જણાય છે તે પરમ જ્ઞાનનો મને પ્રકાશ ઉપદેશ કરો, બીજા ઘણા વિકલ્પોથી શું કામ છે. હે ભગવાન, જે સ્વસંવેદન જ્ઞાને કરીને ક્ષણ માત્રમાં શુદ્ધ બુદ્ધ સ્વભાવવાળો પોતાનો આત્મા જણાય છે તે જ્ઞાનનો મને ઉપદેશ કરો, અન્ય વિકલ્પોથી શો લાભ, કારણ કે બીજા વિકલ્પો રાગાદી વિભાવ ભાવને વધારનારા છે. જે મિથ્યાત્વ રાગાદી વિકલ્પ રહિત જ્ઞાનથી અંતર મુહૂર્તમાં પરમાત્મા જણાય છે તે જ જ્ઞાન ઉપાદેય છે. કહે છે કે જે જ્ઞાનથી ક્ષણ માત્રમાં આત્મા જણાય છે તે પરમ જ્ઞાનનો પ્રકાશ કરી મને કરો, મને બીજા વિકલ્પોથી શું કામ છે. એટલે સંકલ્પ વિકલ્પો શું કરવા છે. હે ભગવાન, જે સ્વસંવેદન જ્ઞાનમાં ક્ષણ માત્રમાં શુદ્ધ સ્વભાવવાળો એવો આત્મા જણાય છે તે જ્ઞાનનો મને ઉપદેશ કરો, અને બીજા વિકલ્પોથી શું લાભ થાય, કારણ કે બીજા વિકલ્પોથી રાગાદી વિભાવ ભાવને વધારનારા છે. મિથ્યાત્વ રાગાદી વિકલ્પ રહિત જ્ઞાનથી શુદ્ધ જ્ઞાનથી અંતર મુહૂર્તમાં પરમાત્મા જણાય છે.
ગાથા 100-104. ગાથા 100 શું કહ્યું એમાં, એ આત્માને કોણ જાણે છે. હા, આત્મ સ્વભાવમાં જે લીન છે એને સમસ્ત લોકાલોક શીઘ્ર દેખાય છે. સોમી ગાથામાં કહે છે કે આત્મ સ્વભાવમાં લીન થયેલા પુરુષોની એ વિશેષતા છે કે એને જ્ઞાતા એ પોતાના સ્વને પણ જાણે અને પરને પણ જાણે. માટે પોતાનો સ્વભાવ એ શીઘ્ર જાણવો, આત્મસ્વભાવને જોવાથી સમસ્ત લોકાલોક દેખાય છે, એ આત્મશક્તિનો પ્રભાવ છે. આ ચૈતન્યનો પ્રભાવ શું છે, આત્મજ્ઞાનનો પ્રભાવ શું છે, સમસ્ત લોકાલોકને જાણે આ આત્મજ્ઞાન છે. અને જ્યાં આત્મજ્ઞાનનો અભાવ છે ત્યાં એ કોઈ વસ્તુને યથાર્થ રૂપમાં જાણતો નથી. એટલે 101મી ગાથામાં શું કહ્યું, ઉદાહરણ શું આપ્યું, સૂર્યનું. શું સૂર્યનું ઉદાહરણથી સમજાવ્યું, સૂર્ય જ્યારે પૂર્ણપણે પ્રકાશે છે ત્યારે એ પોતાને તો પ્રકાશે જ છે, પણ જગતના સમસ્ત પદાર્થોને પ્રકાશે છે. સૂર્યનો પ્રકાશ થયા પછી કયો પદાર્થ અપ્રકાશિત રહે, આખા વિશ્વમાં આખા વિશ્વમાં એનો પ્રભાવનો વિચાર કરો કે સૂર્યનો રશ્મિ જ્યારે પડે આખી પૃથ્વી, અને સૂર્ય તો ક્યાંય દૂર છે, એ આખી પૃથ્વી ઉપર પૃથ્વીના જે જે પદાર્થો જે જે જગ્યાએ જેવી રીતે છે એ બધું, આપણને એમ થાય કે અત્યારે અંધારામાં કાંઈ દેખાતું નથી, અથવા સૂર્યાસ્ત પહેલાં અને સૂર્યાસ્ત પછી આપણે ભાસતા કે હવે આ ઓછું થઈ ગયું અજવાળું, તો હોય તો કંઈ વસ્તુ સૂજે નહીં, હોય તો ચોખ્ખી ન દેખાય. બધો પદાર્થ જેમ છે એમ ક્યારે દેખાય છે? સૂર્ય પૂર્ણ પ્રકાશે છે અને એના પ્રકાશને આવરણ કરનાર કોઈ વાદળો નથી. જો મેઘ આચ્છાદિત આકાશ હોય તો પણ આપણને એ પ્રકાશ ઝાંખો થતા, બધા પદાર્થ જે પ્રકાશિત થવા જોઈએ નથી થતા. તો કે છે, આકાશમાં સૂર્યનો પ્રકાશ પોતાને તથા પર પદાર્થોને પ્રકાશે છે, તેમ આત્મા પોતાને તથા અન્ય પદાર્થોને, એમાં ભ્રાંતિ કરીશ નહીં. વસ્તુનો આ સ્વભાવ છે, જીવનો આ સ્વભાવ છે, જીવનું આ લક્ષણ છે. છ પદના પત્રમાં શું કહ્યું? સ્વ પર પ્રકાશક જીવ છે. એક જ લક્ષણ આપ્યું. પહેલું પદ સમજવા માટે છ પદનો પત્ર ઘણી વાર વાંચીને ઘણી વાર બોલીએ, અને કેટલાય તો નિત્યક્રમમાં રોજ બોલે, પણ એની અંદર પ્રકાશ ન થાય કાંઈ, પછી મિકેનિકલ થઈ જાય. હા, અટકી જવાનું. કારણ કે એ આપણને એ જે પ્રક્રિયા વારંવાર લંબાવવાથી આત્માની ચેતના છે એ તો સ્થગિત થઈ ગઈ છે, એટલે કંઈ ને કંઈ પ્રકારનું એને વિષયાંતર કરીને ફરીથી ઉપયોગની સ્થિરતા લાવીને ફરીથી એને વાત વિચારીએ ત્યારે એની અંદરથી પ્રકાશ થાય. એટલે આ ઘણી વાર એને કૃપાળુ દેવે ક્રિયા જળ શબ્દ કીધો છે, એટલે ક્રિયાનો અભાવ નથી. ક્રિયાજળનો અર્થ શું થાય? બાહ્ય ક્રિયામાં રાચતા, અંતરભેદ ન કાંઈ, ક્રિયા તો સતત છે એવા રાચીને કરે છે કે જગત ભૂલાઈ ગયું છે, એવા એની ક્રિયામાં વિધિમાં લીન છે. એ મળા કરતો તો મળા, અને પૂજા કરતો હોય તો પૂજા, ઊંધે કાન પડ્યો છે, પણ અંતરભેદ ન કાંઈ. એ ક્રિયાથી એના જ્ઞાન સ્વરૂપ જે આત્મા છે એમાં કોઈ પરિણામ થતું કંઈ જ નથી થતું. એ કૈરાજ કરે છે, જેટલું જેટલી છે, બે કલાક ચાર ચાર કલાક સુધી ઘણાની તો ચાલે વિધિ ક્રિયા, એ રાચે, એમાં ખાવાનું ભૂલી જાય, સુવાનું ભૂલી જાય, આપણને એમ થાય કે પણ કેટલી બધી ક્રિયા કરે છે. હા, અંતરભેદ ના કાંઈ ક્યારેય રોકાય નહીં, પરમાત્માના દર્શન કરીને થંભી જવા દે. પરમાત્માના એને ગુણાનુભૂતિ થવી જોઈએ, એ થતી. હવે પરમાત્માના બાહ્ય રૂપની અંદર જ અટકી ગયો, તો બાહ્ય રૂપનું દર્શન એને અંદરની અંદર જે ભેદ કરવો જોઈએ તે ભેદ થતો નથી. એક એક પદ જ્ઞાનીઓએ કહ્યું છે એ વિચારથી આપણે કરીએ તો આપણને કેમ આજે આટલું બધું આપણું કામ સાધના કરવા છતાં કાંઈ પરિણામ કેમ નથી આવતું? પણ પરિણામ આવે જ ક્યાંથી? પરિણામ આવવા ન દેવાની જ આપણી આખી પ્રક્રિયા, ખટપટ બધી જ ચાલે છે. હા, તો એને માટે કરવાની શું જરૂર છે? એનો એટલે ત્યાં આત્માનો સ્વભાવ એ જે છે કસાઈ રહિત, એ સ્વભાવ ત્યાં સ્થિર નથી દેખાતો. કસાઈ યુક્ત, કસાઈ પ્રમાણ વધે, કે ભલે હોય પૂજામાં, વિધિમાં, ક્રિયામાં, પણ આત્માને નિર્મલ કરવાનો છે. મોક્ષ કયો? એ આત્માની શુદ્ધતા, તો એની મલિનતાનું સ્વરૂપ શું છે? વિભાવ ભાવ, વિકાર ભાવ, કષાય ભાવો જે અંદરમાં સંસ્કાર રૂપે પડ્યા છે એનો વિકાર થાય એટલે પ્રગટ થાય. તો એને શાંત કરવા માટે, એને સમાવી દેવા માટે વૃત્તિ વહે નિજ ભાવમાં એક કરવા માટે થઈને આ બધા સાધનો છે. પણ એ સાધનથી આત્માનો સ્વભાવ નિર્મલ થતો નથી, કારણ કે અંતરભેદ થતું નથી. તો એ સાધન તો સહુ સાધન, બસ એ બોલશે પાછો, અને પાછો એ સાધન જ કર્યા કરશે બંધનરૂપ. સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન સુજાય. જે સાધનથી પર પરિણતિથી જીવ પાછો ન ફરે અને સ્વપરિણતિમાં જોડાઈને, એ સત સાધન છે. વિભાવ તૂટે અને સ્વભાવમાં જોડાય, આ સત સાધન છે. સતની સાથે જોડાણ કરાવે, સતની સાથે અનુસંધાન કરાવે, આ સત સાધન છે. એ ગમે એવું નાનું સાધન હશે પણ જો જીવને સ્વસન્મુખ બનાવી દે તો એ સાધન સૌથી મહત્વનું થયું. બીજાના ગમે એટલા મહિમા ગાઓ પણ તમે આ એક સાધન એને એવું થયું એટલે ઘણાને કહે છે ને કે આખા આકાશની અંદર વાદળાઓની રચના જોઈને વિચારતા વિચારતા સ્વભાવ સન્મુખ થયો કે આ જગત તો અનિત્ય છે, આ વાદળા જેવું છે, વિખરાતા. સંધ્યાના રંગોને વિખરાતા, તો એ સંધ્યાના રંગનું દર્શન કરતા કરતા એને જિનેશ્વરની પ્રતિમાના દર્શન નથી કર્યા, એને આકાશના દર્શન કર્યા છે અને એમાંથી પણ સ્વસન્મુખ થયો. તો એને એ ઉપકારી થયું કે બાધારૂપ થયું? અરીસામાં મોઢું જોયું અને એક ધોળો વાળ જોતા એને એમ થયું કે ઓહો, શરીર તો જીર્ણતા તરફ ગયું, આ તો અનિત્ય છે. વૈરાગ આવ્યો, એવો વૈરાગ આવ્યો કે બધા શૃંગાર તરફ એને ભાવ નીકળી ગયો, શરીર પ્રત્યેનો મોહ એનો નષ્ટપાય થવા માંડ્યો. એકમાત્ર દર્પણમાં દર્શન કરવાથી. તો એ સાધન એને ઉપકારી થયું કે અનુપકારી? સાધન શું હતું? તો કે અરીસામાં મોઢું જોયું. તો કે એવું તમે અમે કેટલી વાર જોયું છે? પણ આપણે જેટલી વાર જોયું એટલી વાર વિભાવ દ્રઢ થયો, અને કોઈને એક વાર જોયું ત્યારે એને એની દ્રષ્ટિ વિભાવમાંથી હટીને સ્વભાવમાં ગઈ, અને સ્વભાવમાં એવી ગઈ કે ત્યાર પછી એના તરફ એનું લક્ષ હટી ગયું, મંદ પડી ગયો, કસાયોનું જોર પાતળું થઈ ગયું. એને એમ થયું કે ઓહો, આટલું નશ્વર છે, આટલું અનિત્ય છે. એ સંદર્ભની અંદર ભરત ચક્રવર્તીનું ઉદાહરણ વિચારી શકાય કે અરીસા ભવનની અંદર શૃંગાર સજે છે નાઈ ધોઈને, તૈયાર થાય છે રાજ દરબારમાં જવા, અને આંગળીમાંથી એક વીંટી નીકળી ગઈ. નીકળી ગઈ પણ એ જોયું અને એને આંગળી અડવી લાગી. એ અડવી લાગી એની અંદર એની વિચારતંતુ ક્યાં ગયો? આંગળી, હાથ, શરીર, આ બધી શોભા અનિત્ય છે, એનાથી કઈ મારી શોભા નથી. જગતની નશ્વરતાનું ભાન થાય, બાહ્ય પદાર્થના સંગની વ્યર્થતાનું ભાન કરાવે, આ સાધન એને કેટલું ઉપકારી. સ્વસન્મુખ થયો, પોતા તરફ દ્રષ્ટિ થઈ. આપણી મુશ્કેલી એ છે કે આપણી લોકસંજ્ઞા એ આપણે ધર્મ કરીએ છીએ એટલે આવી વસ્તુ છોડવાની પણ હિંમત ચાલતી, કે ભલે મિકેનિકલ થાય એમાં થાકે લાગે અને છોડતા નથી. શું કામ? દેખાડો કરવો છે ગામને કે હું ધર્મ કરું છું, એને ખબર પડે કે આ મને ઉપકારી નથી તો એને ચોપડી બંધ કરી દેવી જોઈએ, વાત પૂરી જ કરી. મારું અત્યારે ચિત્ત ડામાડોળ થયું છે, ગમે તેમ આ વસ્તુ મને ઉપકારી થતી નથી, મારે બીજું સાધન પકડવું પડશે, મારે કોઈને કોઈ બીજું સાધન સ્વસ્થ થવું જોઈએ, ફરી ઉપયોગને સ્થિર કરવો જોઈએ, અને ઉપયોગને સ્થિર કરીને ફરી પાછો સાધનામાં આગળ વધવો જોઈએ. પણ જીવને એક તો પોતાનું આ પ્રકારનું સાધનની અંદર યાંત્રિકતા આવી જાય છે એની ખબર રહેતી નથી, આવ્યા પછી એ છૂટી શકતો નથી, કેમ કે બહારનો મોહ ઘણો છે. એટલે લોકસંજ્ઞા એ પણ એક જબરજસ્ત પ્રતિબંધ છે. એટલે જ્ઞાનીઓએ કહ્યું કે લોકસંજ્ઞાથી લોકાગ્રહ જવાતું નથી, અને લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે એ કાંટ એ જિંદગી ગમે તેવી હોય તો પણ બોજારૂપ છે, બંધરૂપ છે. અને આત્મશાંતિ જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે કે મારે જે કંઈ કરવું છે એનાથી મને શાંતિ મળવી જોઈએ, ધર્મનું પહેલું લક્ષણ શાંતિ છે. ધર્મની કોઈ ક્રિયા કરું, કોઈ વિધિ કરું, કોઈ કાર્ય કરું, જો શાંતિ ન મળે મને, તમામ જગતથી પરવારીને હું મારા તરફ અને પરમ શાંતિનો મને વેદન ન થાય તો એ ધર્મ નથી. આવી આત્મશાંતિ જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, એ જિંદગી ગમે તેવી એકાગ્રી, નિર્ધન દરિદ્ર હોય તો પણ આત્માને ઉપકારી છે. તો જીવને પાછો એનો લોકસંજ્ઞા નડે છે. અનેક પ્રકારના મર્યાદાઓથી આ જીવ સતની સમીપ જઈ શકતો નથી. સત હોવા છતાં, સતનો માર્ગ છે, સત્પુરુષ મળ્યા છે, સતશાસ્ત્રો મળ્યા છે, છતાં જીવ સતની સન્મુખ થતો નથી અથવા થઈ શકતો નથી. કારણ આવા પોતાની એક તો એને ભાન નથી કે હું કરું છું એ યાંત્રિક છે, માત્ર બાહ્ય ક્રિયા છે, જડ ક્રિયા છે, આની અંદર મને અંતર્ભેદ થતો નથી. પ્રત્યેક ક્રિયા વખતે અંતર્ભેદ થવો જોઈએ, એક એક વિચારણા કરીએ ત્યારે તરત એમ થવો આત્મજ્ઞાન મને ક્યારે પ્રાપ્ત થાય, આવું ભેદ જ્ઞાન મને ક્યારે મળે. એ વાંચતા વાંચતા પણ જેમ અહીંયા શિષ્યની આ એક ગાથામાં આપણે પ્રવેશ કરીએ છીએ કે શિષ્ય કહે છે પરમાત્માને કે હે સ્વામી, 104મી ગાથામાં કે જે જ્ઞાનથી ક્ષણ માત્રમાં પોતાનો આત્મા જણાય તે પરમ જ્ઞાનનો મને પ્રકાશ કરો, બીજાનું મારે શું કામ છે. બીજા એક નકામા છે, દ્વેષ છે, કંઈ નથી, પણ મને ઉપકારી નહીં થાય, હું કહી રહ્યા કરું આ વાંચ, તે વાંચ, ઓલું વાંચ, તમે આ વાંચ્યો, શું કરવું છે મારે. મને એનાથી આત્મજ્ઞાનનો પ્રકાશ થતો નથી અથવા મારા ઉપયોગને અંતર્મુખ કરતો નથી, વાંચન મારું બહાર લઈ જાય છે, સંસારની ઘટનામાં, સંસારના રસમાં રસ કેળવતો થઈ જાય છે. નવલકથા વાંચીએ તો શું થાય, સંસારની ઘટનાઓમાં આપણે રસ થાય, એ પાત્રના કસાઈ સાથે આપણે કસાઈ ભાવની અંદર જ ચાલીએ. ડિટેક્ટિવ સ્ટોરી વાંચીએ શું થાય, આપણે કાંઈ લેવા દેવા નથી, પણ કેવા પરિણામ થાય, ઓલો ગયો અને મારશે, આનું આમ કરશે, તેમ કરશે, જે વાંચનથી જીવના વિભાવ પરિણામ વિકાર સુધી પહોંચે. એવી જ રીતે આ અત્યારે તો વાંચનમાં તો હજી ક્યાંક ઠેકાણા આવ્યા, તો દ્રશ્ય આવી ગયું, ટીવી આવી ગયું, હવે ટીવીની એવી સિરિયલ આવે, ડિટેક્ટિવની આવે, પંચાયતની આવે, બૈરાઓની પંચાયતની સિરિયલ વધારે ફાવે, આનું શું થઈને, ઓલી શું થઈને, આને આવી કે નહીં, ગઈ કે નહીં, અરે ભાઈ તું તારું ઘર અંબાજી, શું થવાનું છે. અને એમાં ડિટેક્ટિવની સિરિયલ આવે તો ભાઈઓને મજા આવી ગઈ, આ શું પ્લાન કર્યો, એને શું કર્યું, ઓલાને ખબર પડી કે નહીં, આ ગયો. તો સતત આપણી જે પરિણતિ છે એ પરમાં જાય છે કે સ્વમાં આવે છે, અને પરમાં કસાઈરૂપ થાય છે કે શાંતારૂપ થાય છે, આ કસાઈ પછી વિકારરૂપ થાય. અને આવું ચિત્ત અસ્વસ્થ થયું હોય, એટલું બધું ચિત્ત અસ્વસ્થ થયું હોય અને પછી કે હું માળા કરવા બેઠું, મને સ્થિરતા રહેતી નથી, તું સિરિયલ સિરિયલ જોઈને પછી માળા કરવા બેઠો, કારણ કે રોજ બે સિરિયલ જોઉં પછી જ મને રાત્રે ઊંઘ આવે, એ બે સિરિયલ પૂરી કરવાની, અને માળા તો મારે રાત્રે પાંચ, નવકાર તો હું ગણવા જ જોઈએ, ધૂળ નવકાર ગણીશ તું, તારા નવકારમાં એકય નવકારની અંદર એક ક્ષણ પણ પંચ પરમેશથી ક્યાંય આવતા નથી. ઓલી બે સિરિયલ જોઈ છે ને, એનું કંઈ ને કંઈ પરિણતિ સૂક્ષ્મ ભાવમાં પણ ચાલ્યા જ કરે. ચિત્ત નિર્મળ નથી. વિભાવ ભાવ એટલો વિકારિત થયો. હવે ઓલાનું તો એક નાટક થયું, અને આને તો એમ થયું કે આપણે આપણી આ જિંદગી ખોટી છે એમ એને આપઘાત કરી નાખ્યો. આપણે તો એ આ સમજવા માટે છે, જે કંઈ થોડી ઘણી સાધના થાય છે એમાં એની પૂર્વ ભૂમિકા રૂપે ચિત્તની નિર્મળતા ન હોય તો એ સાધના બરોબર પરિણતિ લાભ આપતી નથી. માટે પહેલાં સ્વસ્થ થવું, શાંત થવું, વિકલ્પ રહિત થવું. મારે બીજા વિકલ્પનું શું કામ છે? મારે તો એ જ જ્ઞાનનું કામ છે કે જે જ્ઞાન મને શીઘ્ર આત્માનો પ્રકાશ કરે. 430ની અંદર શું કહ્યું સુલેખાબેન કે આઈ ગયા, જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ થાય તે જ્ઞાન પ્રત્યે જગતના સર્વજીવોને રુચિ થાય, તે જ્ઞાન સર્વજીવો પામે, આવી તીર્થંકરની કરુણા છે. સનાતન સંપ્રદાય એનો કરુણાશીલ કે જે જ્ઞાનથી સ્વાત્મસ્થ થાય, જીવ પોતાના સ્વભાવમાં સ્થિર થાય. સ્વાત્મસ્થ થવું એટલે બહારથી પાછો વળે. કેટલા કેટલા બહારના વિષયો છે, કેટલા કેટલી બહારની દુનિયા સાથે આપણું ચિત્ત જોડાયેલું છે. ભાવથી આપણે તો કાંઈ બીજે શું જઈએ, આપણે આપણા ઘરમાં બેઠા છીએ, પણ ભાવથી આખા જગત સાથે જોડાયેલા છે. ત્યાંથી પાછું ફરે એવું કોઈ જ્ઞાન આવે, એવી કોઈ ભક્તિ આવે, એવી કોઈ મહાપુરુષોની રચના આવે કે જેને કારણે થઈને જીવ ક્યાં આવી જાય, સ્વાત્મ પોતાના કેન્દ્રમાં. હવે જો એને બહારની દુનિયા સાથે બહુ રાગ ન હોય અને માત્ર સંયોગનો સંબંધ હોય તો છૂટતા વાર કેટલી. સંયોગનો સંબંધ છૂટતા વાર નથી, પણ રાગનો સંબંધ અને મોહનો સંબંધ છૂટતા વાર છે. સમજાય છે વાત? ના, સંયોગ હોય કર્મથી ઉદયથી હોય, રાગ ન હોય તો એ છૂટતા વાર નથી. જાતનો કાજી નથી. એટલે ઘણી વાર આ બધા તો આપણે જેને કહીએ ને થૂકના સાંધા છે. સંગ સંગ સંબંધ બધું બરોબર છે, પણ સંગમાં જો રાગ નો અને મોહ નો હોય તો એ સંગ કઈ બહુ નડે. નડવો ના જોઈએ. માત્ર સંગ છે એટલે નડે? તો પૂતગલ નો સંગ સિદ્ધ પરમાત્માને છે કે નહીં? પણ એને વિભાવનું કારણ નથી, બંધનું કારણ નથી, આશ્રવ થતો નથી. આશ્રવ એટલે એના પરિણામ મમત્વ એના તરફ થતું નથી એટલે એનામાં આવતું નથી. તો ઘણી વાર આપણે સમજીએ કે નાના મને આમ છે ને કેટલા બધા જો, તમે ગમે એટલા સાથે આપણે જોડાયેલા હોય, મોટા શહેરમાં તો કેટલા બધા સાથે જોડાયેલા, મુંબઈની ટ્રેનની અંદર 2000 લોકો એક સાથે હોય. હવે એમાં બધા એ આપણે રાગ છે મોહ છે, અને ટ્રેનમાંથી ઉતરે તો વાર કેટલી, આપણે આપણા સ્થાન ઉપર જતા જોવા બેહીએ કે આ ગયો કે નહીં, આ ગયો કે નહીં. સંગ છે, મોહ નથી, બંધન નથી, રાગ નથી. જેને જે કરવું હોય કરશે, જેને જ્યાં જવું હશે એ જશે. પણ બે ભાઈબંધને લઈને, બે સંબંધીને લઈને ફરવા નીકળ્યા હોય ને પછી તો જ્યાં રાગના બંધન છે, મોહની ચિકાસ છે, ત્યાં જીવ પોતે પોતાના કેન્દ્રિત થવું બહુ આકરું છે. સ્વભાવની નિર્મળતા કરવી, આ બધા સાધનો કીધા છે, બહુ સરસ કીધા છે. સૂર્યનો પ્રકાશ બધાને પોતાને અને પર પદાર્થને પ્રકાશે છે, તેમ આત્મા પોતાને તથા અન્ય પ્રકાશ પદાર્થોને પ્રકાશે છે. હે યોગી, તું એમાં ભ્રાંતિ કરીશ માં. કારણ વસ્તુનો એવો સ્વભાવ છે. એષ વસ્તુ સ્વભાવ. આ યોગીને કહ્યું છે સાધકને, મુમુક્ષુને, કે તું ભ્રાંતિ કરીશ, તને એમાં કઈ શંકા ન થવી જોઈએ. એક આત્માને જાણતા સમસ્ત સૃષ્ટિ તને લોકાલોક જ્ઞેયપણે તારી દ્રષ્ટિમાં આવશે. શંકા કરીશમાં, હજી આપણી આ સ્થિતિ થઈ નથી એટલે આપણને એમ થાય કે કેવી રીતે થાય. આપણને એમ થાય કે આપણે દેખીએ એટલું જ દેખીએ, એથી આખું લોકાલોક ક્યાંથી દેખાય, આ રૂમની બહાર શું છે એ ખબર નથી. નથી, એ આત્માની અવસ્થા છે. પણ જ્ઞાનની અવસ્થા જ્યારે વિકસિત થાય છે ત્યારે મતિ જ્ઞાનમાંથી શ્રુત જ્ઞાન જ્યારે થાય છે અને શ્રુત જ્ઞાનના આધાર ઉપર મતિ જ્ઞાન વિકસિત થાય છે, તો એક કરતા બીજાનું જ્ઞાન ચડિયાતું છે કે નહીં? ઈસેના આધારે થયું તો કે મેં આ ગાથા વાંચી, તમે આ ગાથા વાંચી, તમને દેખાણું, મનનો દેખાણું. ઇન્દ્રિયોનો ઉપયોગ છે એમાં પણ આપણો ઉપયોગ ભાવ ઉપયોગ નથી, એટલે એનાથી પણ જેટલું જાણી શકાય એટલું આપણે જાણતા નથી. ઇન્દ્રિયોમાં એનો દ્રવ્ય ઉપયોગ છે, એની લબ્ધિ કહેવાય. પણ એની સાથે આપણો ઉપયોગ, આપણે આંખ ખોલીએ તો બધું આપણે જોઈએ છીએ. નજર સામે એ ન દેખાય, નજર સામે એવી ન દેખાય. કાન છે, કાનને તો કંઈ બારણું નથી ને, બધું સાંભળી શકાય ને, બરોબર છે ને? અને બેઠો હોય પોતે ક્યાંય વ્યાખ્યાનમાં અને બીજા વિચારે ચડી જાય તો એ સાંભળતો હોય, ઉપયોગ નથી. સામર્થ્ય છે એટલે ભાવ લબ્ધિ છે એની, પણ ભાવ ઉપયોગ. ઇન્દ્રિયોની જે તાકાત છે એનો પણ પૂરેપૂરો ઉપયોગ આ જીવ કરતો નથી, કરી શકતો નથી. એટલો પરની અંદર ખોવાઈ જાય છે, એટલી ચિત્તની મલિનતા છે. મનના ઉપયોગની અંદર ઇન્દ્રિયોનો ઉપયોગ છૂટી જાય છે. એનું કારણ મનની એકાગ્રતા નથી, ચિત્તની એકાગ્રતા નથી, એટલે આંખની નથી, કાનની નથી, નાકની નથી, સ્વાદની નથી. બહુ વિચારમાં પડ્યો હોય ને, બહુ ઉપાધિમાં હોય તો ભોજન કરતો હોય ત્યારે એને વસ્તુનો સ્વાદ જેવો છે એવો જ પકડાતો હોય, એવું જ વેદન થતું હોય. નથી ખબર પડતી. આ વાત એક સરસ મિતાની એટલી સરસ કીધી, યોગી તું ભ્રાંતિ કરીશમાં. અને જ્યારે જ્યારે આવી તત્વજ્ઞાનની વાતો આપણે સાંભળીએ છીએ ત્યારે એમાં આપણે ઉપયોગ દેતા નથી. મુખને લપા કંઈ થવાનું નથી, આ કંઈ થાય નહીં, આવું કંઈ બને. એક આત્માને જાણવાથી સમસ્ત લોકાલોકને જાણીશ એમાં હચમચી જવો જોઈએ પોતે, કે જો હું મારા આત્માને જાણું તો આખા વિશ્વને જાણીશ. આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. અરે આ વિતરાગનું વચન, મહાવીરનો બોધ કેટલો અદ્ભુત, એની અંદર ખોવાઈ જાય તો જિંદગી ઓછી પડે. પણ એ તો તરત મૂકી દેવાનું, કારણ કે એની અંદર કોણ ઉપયોગ લગાવે, કોણ માથાકૂટ કરે, શું કામ કરે, કઈ નહીં, વાત જવા દો. ઉદાહરણ આપ્યું એટલા માટે, ઉદાહરણ આપ્યું કે સૂર્ય બધાને પ્રકાશે છે, એ પોતે જ્યારે સ્વયં પૂર્ણ પ્રકાશિત છે એ સૂર્ય બધાને પ્રકાશી શકે છે. એ કોઈ પદાર્થની યોગ્યતા ઉપર પ્રકાશતો નથી, પોતાના સામર્થ્ય ઉપર પ્રકાશે છે. એમ આત્માનું સામર્થ્ય છે લોકાલોકને જાણવાનું, એમાં લોકાલોકની યોગ્યતાનું કંઈ કામ નથી. ખ્યાલ આવે છે? આત્માનું સામર્થ્ય છે, આ એનો સ્વભાવ છે. એની ઈચ્છા વગેરેની વાત કરશો નહીં, પછી એને ઈચ્છા જાણવાનો પ્રશ્ન જ નથી. અપ્રયાસ, અનાયાસ એનો સ્વભાવ છે. હે યોગી તું ભ્રાંતિ કરીશમાં, સાધનામાં ક્યાંય સંદેહમાં જો ચાલ્યો ગયો જીવ, એટલે સંકેતનું પહેલું લક્ષણ કયું? નિશંકત્વ. પહેલું ભાઈ, સંકેતમાં તને નિશંકત્વ આવવું જોઈએ. એકવાર આત્મતત્વનો વિચાર કર તો આત્મતત્વ લોકાલોકને પ્રકાશનાર, કેવળ જ્ઞાનને ધારણ કરનાર. આ બીજ જ્ઞાન છે. મને અત્યારે આત્મદર્શન થયું થોડું ઘણું, એ બીજ જ્ઞાન છે. એ પૂર્ણ ચંદ્ર પ્રકાશી શકે એવી એની અંદર સમર્થતા છે, તાકાત છે. માટે યોગી તો શંકા કરીશ, શંકા ન કરતો. ઉદાહરણ આપ્યું દ્રષ્ટાંતપૂર્વક કે તારાઓનો સમુદાય નિર્મળ જળમાં પ્રતિબિંબ થઈને પ્રત્યક્ષ દેખાય છે, તેમ નિર્મળ આત્મામાં સમસ્ત લોકાલોક 102 ગાથા. શું ઉદાહરણ આપ્યું? સરોવર છે, નિર્મળ છે, અને આકાશમાં અનંત તારાઓ ગણ પ્રકાશિત રહ્યા છે. હવે બધા અહીંયા પાણી શું કરે છે? જળ શું કરે છે? ને ખેંચે જ કંઈ કરે છે? કાંઈ ના. એની નિર્મળતા જ એ તારાઓનું એનામાં પ્રતિબિંબ પણ થાય છે. તારાઓ સમગ્ર નભ નક્ષત્ર એમાં પ્રતિબિંબિત થાય છે, કારણ જળની નિર્મળતા, સરોવરની તળાવની જે છે એની નિર્મળતા, એને કારણે એ પ્રતિબિંબિત થાય છે. એમ આત્માની નિર્મળતા થાય તો આખો લોકાલોક એમાં પ્રતિબિંબિત થાય. આટલું સામર્થ્ય આત્માનું છે એ વાત અહીંયા માત્ર એને મૂક્યું છે. એટલે 103 માં કહે છે, આત્મા સર્વને જાણનાર છે. જે આત્માને જાણવાથી સ્વ તથા પર પદાર્થો જણાય છે તે પોતાના આત્માને, હે યોગી, તું આત્મજ્ઞાનના બળ વડે જા. આત્માને જાણવાથી સર્વ જણાય છે. હવે કહે છે તો એ આત્માને શેનાથી જાણવો? પરથી જાણવો, સર્વથી જાણવો, શેનાથી જાણવો? આત્મા વડે જ, આત્માને આત્મા વડે જ જાણી શકાય. કેમ કે જાણવા માટે જ્ઞાન જોઈએ, જાણવા માટે એ જ્ઞાન પોતામાં કે બહારથી લેવાનું અને લઈને જાણવાનું? છે પોતામાં, પોતે જ્ઞાન સ્વરૂપ છે. એ જેવો પોતાનું જ્ઞાન સ્વરૂપનો ઉપયોગથી એ જ્ઞાનને જેવો ઉપયોગ મૂકે એનાથી એને જેમ જગત જણાય એમ આત્મા પણ. તો કે તું જગત જાણવાની અત્યારે ચિંતા ઓછી કર, આત્મા જાણીશ તો જગત તો પ્રતિબિંબિત થઈ જશે. હવે આ આત્માને જાણવાની બદલે આ તારાઓ ગણવાનું કામ કરે છે. પરને જાણવાનું કામ કરે છે. એ કહે છે તું એક સ્વને જાણી લે તો આ તો પ્રતિબિંબ થવાનું છે. વિશ્વ તો તારામાં પ્રતિબિંબિત થવાનું છે. જો તારી નિર્મળતા હશે પણ વિષય કષાયથી મલિન થયેલો આત્મા એના ચિત્તમાં વિશ્વનું પ્રતિબિંબ પડતું નથી. એટલે આપણે બધું જોવા માટે આપણી પાસે મર્યાદિત સાધનો છે. એનાથી આ જીવ સતત પરને જાણવાનો જ પ્રયત્ન કરે છે. અને પરને જાણવામાં એની પાસે વિવેકનો અભાવ છે. નહીં તો પરને જાણીને પણ સ્વ જણાય. પરને જાણીને સ્વ જણાઈ જાય, પણ એ પરને જાણવાની પદ્ધતિ વિવેકસર હોય તો. જેમ એક પદાર્થ જાણ્યો કે મેં આ પદાર્થને જાણ્યો અને મને વિવેક જયો કે એ પદાર્થ તે ચેતન નથી, તે પર છે, આ પર ભાવ છે, પુદ્ગળનો એક ભાવ છે, પર્યાય છે, તે પર છે. આ મારા સુખનું કારણ હોઈ શકે, આ મારા હિતનું કારણ હોઈ શકે નહીં. હું એનાથી ભિન્ન છું, હું એનાથી અસંગ છું. એની સાથેની કોઈ પણ પ્રકારની સંગ બુદ્ધિ એ મારા સુખમાં બાધક છે. આ પરને જાણ્યો, શું જાણ્યું? વિવેક કર્યો, પરને પર તરીકે જાણ્યો. વસુબેન ક્યાં ગયા? પરને જાણે નહીં, પરને પર તરીકે જાણ્યો, બસ આ એટલો શબ્દ ત્યારે ચુકાઈ ગયો હતો બે દી પહેલા. એ પરને જાણે છે, પરને જાણે છે તો કાંઈ ન થાય, પરને પર તરીકે જાણે છે. જો એક જ વાત છે પણ એની અંદરનો ભેદ પકડાય. ગીતા અર્થ વિવેકયુક્ત, પેલા વિવેકથી શરૂ થાય. એટલે જાણવું તો જાણ, વાંધો નહીં, બધું પરને જાણ, ચાલે એ રીતે કર આત્માના પ્રાપ્તિનું, પણ વિવેક હોય તો. અને વિવેક સ્વાધ્યાય સત્સંગ શાસ્ત્ર વિના વિવેકના ચક્ષુ ખુલતા નથી. મિથ્યા સાહિત્યથી, મિથ્યા જ્ઞાનથી, શબ્દોથી વિવેકના ચક્ષુ ખુલતા નથી. માટે જગતના જીવોને કહ્યું છે કે અત્યાર સુધી અનાદિથી પરમાં રમમાણ થયેલા જગતના જીવો, અત્યારે તમે બધા અંધ છો. અને ગુરુની ઓળખાણ આપવામાં શ્લોક કીધો, અજ્ઞાનો તિમિરાંધા નામ જ્ઞાનાંજન ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી. હે પ્રભુ, મારા ચક્ષુને ઉગાડનાર, અનંત કાળથી ચક્ષુ બંધ છે. એટલે કયા ચક્ષુ? જ્ઞાનના, વિવેકના, અંતર ચક્ષુ બંધ છે. અંતર ચક્ષુને જે ખોલે છે, ઉન્મિલન, એ બંધ છે એને ખોલે છે આ સદગુરુ છે. શાસ્ત્ર છે એ સાધકની આંખ છે, સદગુરુ છે એ નેત્રનો, સમ્યક નેત્રનો દાતા છે. એટલે અંબાલાલ ભાઈએ સંસ્કૃતનો અભ્યાસ કરીને કૃપાળુદેવ ઉપરનો શ્લોક રચ્યો પહેલા વહેલા જ, મહાદેવ્યા કુક્ષી રત્નમ શબ્દ જીતર વાત્મજમ રાજચંદ્ર મહમ વંદે, દેવમાનો દીકરો અને રવજીભાઈનો દીકરો. પણ મારે એ ઓળખાણથી હું તને નમસ્કાર નથી કરતો. તત્વલોચનદાયકમ રાજચંદ્ર મહમ વંદે, હું એ રાજચંદ્રને નમસ્કાર કરું છું જે દેવમાનો દીકરો છે, એની કુક્ષીમાં ઉત્પન્ન થયો છે, અને રવજીભાઈનો જે આત્મજ એટલે એનો પુત્ર છે, પણ જે મારા માટે તો તત્વલોચનદાયકમ. પ્રભુના દર્શન થતા એમ થાય કે હું, આ તો મારો દ્રષ્ટિનો દાતા છે, સમ્યક નેત્રનો દાતા છે, મારો વિવેકનો દાતા છે, મારા અંતર ચક્ષુને ઉઘાડનાર છે. આજ સુધી હું જગતમાં જોતો હતો પણ અંધની માફક જ જોતો હતો. એ જોવાથી મારું પોતાનું સ્વરૂપ પ્રકાશિત થતું નહોતું. હવે ભેદ થતો જાય છે કે જોયું અને જાણ્યું કે આ પર છે. માટે જેવો વિવેક થાય એટલે મોહ ન થાય, મોહ તૂટે. જો સાચો વિવેકથી આ વસ્તુ અનિત્ય છે તો મોહ તૂટે. ખૂબ જીવ બળતો એની અંદર કે જવા દો ને, હવે એમાં હું હતો, કાલ બીજું આવશે, મોહ તૂટી જાય. અને મોહ તૂટે એટલે અંદરની પ્રસન્નતા જે ગઈ હોય એ પાછી આવી જાય. જીવ શોકગ્રસ્ત થઈને ફરે છે, આર્ત ધ્યાનમાં જીવન આખું પસાર કરે છે. આ ગયું ને, તે ગયું ને, મારે તો આવું હતું ને, અમે આવા હતા ને, હવે યાદ કરીને બે એની આગળ તો રોદણા રોવા તો વાત મૂકી દો. પચાસ વર્ષ પહેલા આમ હતું ને, બાજરું આટલાય મળતું ને, ઘી આટલાય મળતું છે, હવે રોઈ મરમાને એક ઘી આવવાનું નથી ને બાજરું વેચાવાનું. આર્ત ધ્યાનના પરિણામ છોડી દે. આ બધી જ વસ્તુ છે, તને વિવેક જાગ્યો નહીં, કાળકાળનું કામ કરે છે. વાત પૂરી થઈ ગઈ, ભૂતકાળની સાથે અનુબંધ છોડી દે, વર્તમાનની અંદર પોતે જે અવસ્થામાં છે ભવિષ્યનો અનુબંધ પણ છોડી દે, અનાગત કલ્પના એના ઉપર ચાલે નહીં. જ્ઞાન પ્રત્યક્ષ વર્તમાનમાં છે, પોતાની જે સ્થિતિ છે તે સ્થિતિની અંદર જો એને વિવેક સાથે હોય તો ક્યાંય જોડાય નહીં. અને જોડાય સંઘને કારણે, ઉદયને કારણે, નિમિત્તને કારણે, પૂર્વાનુબંધને કારણે, એ બધા ઘણા બધા પાસા છે, એઝમ્પશન માની લેવાના. પણ અંદરનો વિવેક જાગૃત હોય તો વિભાવના પરિણામ ઓછા થાય, કસાયના પરિણામ મંદ થાય, એના કસાય પાતળા પડે, એના બંધ શિથિલ થાય, એનું પરિભ્રમણ નબળું થાય, એને આત્માના બંધના જે લાગેલા છે દોરડા ઢીલા પડે. પણ એનો સ્વભાવ છે, થશે જ, માત્ર વિવેકની જાગૃતિ કર. એટલે કૃપાળુ દેવે તો મોક્ષમાળામાં લખ્યું કે વિવેક એ ધર્મનો બીજો પર્યાય છે, ધર્મનું નામ જ વિવેક. હું ધર્મ કરું કે હું વિવેક કરું, બે એક જ છે. ધર્મમાં સ્વપરનો ભેદ આવે છે, વિવેકમાં પણ સ્વપરનો ભેદ આવે. જે આત્માને જાણવાથી સ્વ તથા પર પદાર્થો જણાય છે તે પોતાના આત્માને, હે યોગી તું આત્મજ્ઞાનના બળ વડે જાણ, જ્ઞાન વડે તું જાણ. ફરી પાછું આવે કે મારે આત્માને જાણવા માટેનું એકમાત્ર સાધન મારું પોતાનું જ્ઞાન બળ છે. કોઈના અન્યના જ્ઞાન બળથી મને આત્માનો મળે. ઉપયોગમાં વિવેક આવે એટલે ઉપયોગમાં સ્વપરનો ભેદ કરે, ભેદ જ્ઞાન થાય. વિવેક હોય, ઉપયોગ છે અત્યારે, પણ ઉપયોગમાં વિવેક ન હોવાના કારણે એકત્વ બુદ્ધિ કરે, તદ્રુપતા થાય, તાદાત્મ્ય ભાવ થાય, મમત્વ ભાવ થાય, મારાપણું થાય, અહમ ભાવ થાય. પોતાના નામ સાથે આજે એને વિવેક વિના એકરૂપતા છે કે નામ તેજ હું, શરીર તેજ હું. વિવેક હોય તો એમાં લોકોને કંઈ કહેવાની જરૂર નથી કે મારું નામ એ હું નથી એમ. એ પાછો વિવેકનો તો ઠીક. પણ મને મોહ થતો હોય વારંવાર, એને તોડવા માટે કે આપણું નામ છાપામાં આવ્યું કે નહીં, ત્યારે વિવેક હોય કે નામ તે હું નથી. જ્ઞાનીઓ ત્યાં સુધી કહે છે, દ્રષ્ટાંત આવે કે કોઈ આપણી નિંદા કરી તો કે કોની કરી, એને મારા નામ સ્વરૂપની કરી ને એને, એ કંઈ મારા આત્માને તો. અને એ જેને નામની જેની એને નિંદા કરી એ તો હું નથી, તો એને ભાવ કેટલા શાંત થયા, એના ભાવ કેટલા શાંત થયા. અને પ્રશંસા કરી, આ તો બે પડખા છે પાછા આપણા, તો અપલખણ ઓછા છે. નિંદા જેમ આપણને અકાલી લાગે એ પ્રશંસા પણ એટલી જ, અને એમાં પાછું અહમ અને અહંકાર. અરે કેટલું સરસ કીધું એમ, મારા વિશે આ કહેતો હતો, બીજું શું કહેતો હતો, પછી એણે શું કીધું બોલો, કેટલી ઉત્સુકતા છે, શું કામ. ઓલા એ કીધું કે બહુ તમારા વખાણ ઘણા સરસ કરતા હતા, કઈ રહી નથી. હા તો એની ભાઈ ભાઈ ફરે બોલો કે મને ટાઈમ નથી, ઉભો રહે ભાઈ તું, ચા પીવડાવું. પણ તું વાત પૂરી કર, આમાં દૂરી કરીને જામાં. અરે વિવેક થાય કે એને વખાણ કહી રહ્યા હશે કદાચ, તો કોના કહી રહ્યા હશે, કયા સ્વરૂપના કહી રહ્યા હશે. અને વિવેક જાગૃત છે, એ તો હું નથી, કેમ કે મને તો ઓળખતો નથી. મારી આત્મદશાના વર્ણન વિવેક વખાણ એ ન કરી શકે, કારણ કે એને મારા આત્માનું જ્ઞાન નથી. તો પછી એણે જે કંઈ વખાણ કર્યા એ મારી દેહ દશાના કરે, અને દેહ દશા એ તો સંયોગોને આધીન છે. યશ અને અપયસ, એ અત્યારે યશ છે ને કાલ સવારે અપયસ થશે. એટલે એ જે વખાણ કરનારો છે ને એ પાછો બીજે દી એટલો જ જોરશોરથી ટીકાકાર થશે. માટે એને વિવેક જાગૃત હોવાને કારણે એને બહુ ભાવ ન થાય. હરખ શોકની જેને આવે ન. અરે ગંગા સતી એક સાદી વાત માટે કે હરખ શોકની હેડકીઓ ન આવે એને. અને આપણને એ હેડકી કોઈ બી મળતી જ નથી, જ્ઞાન વડે જ જાણતું. માટે પ્રાર્થના કરે છે કોણ, પ્રભાકર ભટ્ટ ભૂલી ગયા, લ્યો આ બધા પ્રભાકર આપણે ભૂલી ગયા. માટે પ્રભાકર 104મી ગાથામાં કહે છે, હે સ્વામી, જો વાત, હે સ્વામી, જે જ્ઞાનથી ક્ષણ માત્રમાં પોતાનો આત્મા જણાય છે તે પરમ જ્ઞાનનો મને પ્રકાશ કરો, ઉપદેશ કરો, બીજા બધા વિકલ્પોથી મારે શું કામ છે? પ્રવર પ્રકાશો જ્ઞાન મોજ બહુ અન્યનું શું કામ, મારે બાકીનાનું શું કામ છે? જેનાથી મારા સ્વરૂપનો પ્રકાશ થાય ક્ષણ માત્રમાં. જ્ઞાનની તાકાતી છે, પણ પછી આવરણ જેટલા હોય એટલો સમય લાગે. કઈ વાંધો નહીં, ધીરે ધીરે પણ. એટલે આપણે ત્યાં સરસ શબ્દ પ્રયોગ છે, ક્ષયોપશમિક જ્ઞાન. પહેલા વહેલું ક્ષયિક નથી થતું, સીધું કેવળ જ્ઞાન ક્યારે થતું નથી. કોઈ પણ જીવને સીધું કેવળ જ્ઞાન ક્રમિક છે, અનાદિના સંસ્કારો છે, એ ધીરે ધીરે ક્ષમતા જાય. જ્ઞાનનો એને સહારો હોવાને કારણે એની નિર્મળતા વધતી જાય, એટલે ઓલો સમય ટૂંકો થતો જાય. શીઘ્રતાનો આધાર શું? કે ગુંગડું પૂરેપૂરું હવે પાયકું છે અને હવે સેજ ટચ કરે એટલે ફૂટી જાય, એમ આ અજ્ઞાન, આ વિકાર, આ બધા પૂરેપૂરા આવી રહ્યા છે. એવી જીવની નિર્મળ સ્થિતિ થઈ છે હવે. અને એ પછી ક્ષણમાં કોઈ મરુદેવાના રૂપમાં, કોઈ ભરત ચક્રવર્તીના રૂપમાં, કોઈ ગજ સુકુમાર, એક ક્ષણમાં કેવળ જ્ઞાન પછી શ્રેણીએ ચડી જાય, વાર ન લાગે. આપણે સીધું સીધું એ પકડી લઈએ છીએ, પણ એની આખી ક્રમિક શ્રેણી એની પૂર્વ જન્મની અને એની જન્મો જન્મની આરાધનાની શ્રેણી. એક પરમ કૃપાળુ દેવની આ દશા, દેહાતીત પરમાત્મા સ્વરૂપ, સહજાત્મા સ્વરૂપ તરીકે આખું જીવન, પણ એને મહાવીર સાથેનું અનુસંધાન, એને પાર્શ્વનાથ સાથેનું અનુસંધાન, કેટલો ગાળો, 3000 વર્ષ ઉપરાંતનો થયો ને, કેટલા ભવ થયા હશે, જન્મો જન્મની સાધના. અને આપણે બસ મારે કૃપાળુ દેવ જેવું થવું છે. કૃપાળુ દેવના એને જે જ્યારે પાર્શ્વનાથ એનો ઈષ્ટદેવ હતો એને કહ્યું કે તમે જૂઠાભાઈને કહે છે કે એને એના ઈષ્ટદેવ એ પરમાત્મા પાર્શ્વનાથ છે. કેટલી સાધના જીવની જન્મો જન્મની હોય છે, આ એક પ્રક્રિયા ચાલે છે. પણ એની શીઘ્રતા ક્યારે થાય છે? કે જ્યારે કોઈ એવા યોગ બને છે. એક જાતિસ્મરણ જ્ઞાન થયું, કાકાનું અવસાન થયું, જીવન અને મૃત્યુનો ભેદ જોયો, ચોટ લાગી ગઈ અને પડદો ખસી ગયો. આપણે કહીએ કે હું તો રોજ સ્મશાનમાં જાઉં છું, પણ જાતિસ્મરણ જ્ઞાન થતું નથી. અને જો થતું હોય તો હું પોતે હળગી મરું. સરસ વાત મૂકે છે. એટલે અહીંયા લક્ષ્ય બનાવે છે કે મારે તો જે જ્ઞાનથી આત્મા જણાય, જે જ્ઞાનથી આત્મા સ્વાસ્થ્યસ્થ પરિણામ પામે. અને આ જ્ઞાન એ છે કે જેણે આત્મારૂપ થઈને કહ્યું છે તે જ્ઞાન. આ જ્ઞાન કહ્યું જે તીર્થંકરે આત્મસ્થ થઈને, પછી તે આત્મા વક્તવ્યપણે જે પ્રકારે કહી શકાય તે પ્રકારે યથાસ્થિત કહ્યો છે તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ. એનું જ વચન ઉપકારી થાય. એટલે આનંદગંજીએ કહ્યું તરતમ બોધે રે, તરતમ વાસના રે. વાસિત સાહેબ, વાસિત બોધથી અમારું કલ્યાણ નહીં થાય, અમને નિર્વાસિત બોધ જોશે. આવા પુરુષોના નિર્દોષ નરનું કથન માનો તે હજેણે અનુભવ. એક દોષ ન હોય, તૃષ્ણા વાસના આ બધા દોષ છે, કામનાઓ બધી મનાવાની પૂજાવાની આ બધા દોષ છે, સૂક્ષ્મ દોષ છે, પરિણતિના દોષ છે. લક્ષમાં આવે તો સારું, લક્ષમાં ન આવે તો ફરી પરિભ્રમણની જંજાળમાં ચાલ્યો જાય. કેમ કે એક સ્થિતિ એવી આવે કે બતાવનાર કોઈ ન હોય, હું ઉપદેશ દઉં કે તમારું કલ્યાણ બતાવનાર હોય તો જ થાય, પણ મને બતાવનાર કોણ? અને તે સમયે આ સૂક્ષ્મ દોષો લક્ષમાં ન આવે તો એ પણ પાછો પરિભ્રમણની જંજારમાં દાખલ થઈ જાય, ખબર ન પડે. એવો સૂક્ષ્મ માર્ગ છે. વિવેકની જાગૃતિ એટલી બધી જોઈએ. અને એના માટે કહ્યું કૃપાળુ દેવે કે જિનના અવલંબન સિવાય બીજું અવલંબન લેતા નહીં. આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર જીન રૂપથી દર્શાવ્યો તે સ્વરૂપ જીન પદ નિજ પદ એકતા. આવું શુદ્ધ સ્વરૂપ મારું છે, આવું નિર્વિકાર સ્વરૂપ મારું છે, આવું નિર્દોષ સ્વરૂપ મારું છે, આવું પ્રગટ સ્વરૂપ મારું થઈ શકે છે. બસ એના અવલંબને ચાલ્યો જા, બાકીના જે છે એની મદદ લે. આ બતાવવામાં જે છે શાસ્ત્રો મદદરૂપ થાય, સદગુરુઓ મદદરૂપ થાય, સત્પુરુષોની પરંપરા મદદરૂપ થાય, પણ તું વિતરાગ જીનની સાથેનું તારું અવલંબન આધાર ક્યારેય તોડતો નહીં, છોડતો નહીં. આ સાચો માર્ગ છે. સતત એની સાથે તારું રે એ માટે કહ્યું કે જીન સાથે અવલંબન માટે તો જીન પ્રતિમા જીન સારખી. બસ રોજ પ્રભુની અંદર ગુણાનુભૂતિ કર, પ્રભુને નિમિત્ત બનાવીને એ બધા ગુણોની ભૂતિ કરવાથી અંદરના ગુણો જાગૃત થશે. વિજ્ઞાનનો એક જબરજસ્ત નિયમ છે ને એના ઉપર એક વિસ્તૃત પુસ્તક, યુ નો ઇટ સિક્રેટ, લાઇક એટ્રેક્સ લાઇક, આ એનું સૂત્ર છે આખા પુસ્તકનું. વર્લ્ડની અંદર જબરજસ્ત બેસ્ટ સેલર છે ને, અને એની ડીવીડી પણ મળે છે. એણે અભ્યાસ ઘણો કર્યો છે. તો લાઇક એટ્રેક્સ લાઇક, પરમાત્માની અંદર ગુણાનુભૂતિ એને બરોબર એને આરોપિત કરીને જ્યારે દેખાય છે ત્યારે લાઇક એટ્રેક્ટ્સ લાઇક, તારી એકતા થાય છે. જીન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ. લક્ષ્ય થવાને તેરો, આ લક્ષ્યને થાય એટલા માટે જ આ બધા શાસ્ત્રો કહ્યા છે કે તને જીન પદ સાથે નિજ પદની એકતાનો લક્ષ્ય થઈ જાય. અને જીન પદ એ પૂર્ણ છે, નિર્દોષ છે, અતિ શુદ્ધ છે. બસ એની સાથે અવલંબન લે. નબળું અવલંબન શું કરશે? તો મને અહીંયા કે છે એ જ આપો, મારે બીજા વિકલ્પો પ્રભુ જોઈતા નથી. બહુ સરસ વાત મૂકી છે. આગળની ગાથા લઈ લઈએ. આમાં તો જેટલું આગળ ચાલી મેં કીધું ને અર્થ ઉપર જ ચાલજો. બહુ વિવરણની અંદર આપણે અત્યારે આગળ ચાલી શકીએ એવી આપણી પોતાની સ્થિતિ, એટલે મારી તો નથી, તમારી હોય તો નમસ્કાર છે તમને. કુમારભાઈ 105 ઉષ્મા.
જાણે આત્મા જે તે જ્ઞાન આત્મા માન, જીવ પ્રદેશે લોકમિત જ્ઞાને ગગન પ્રમાણ. જે આત્મા પોતાને પોતાના પ્રદેશોની અપેક્ષાએ લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશી તથા જ્ઞાનની અપેક્ષાએ આકાશ પ્રમાણ જાણે, તે આત્માને તું જ્ઞાન જાણ. જીવ પયે સહી દેહ સમૂહ એવો પણ પાઠ છે તો તેનો અર્થ આ પ્રમાણે છે કે આત્મા નિશ્ચય નહીંથી લોક પ્રમાણ છે તો પણ વ્યવહાર નહીંથી સંકોચ વિસ્તારના સ્વભાવવાળો હોવાથી શરીર પ્રમાણ છે. અર્થાત જીવને જે શરીર મળે છે તે શરીર પ્રમાણ તેના પ્રદેશ ફેલાઈને રહે છે. નિશ્ચય નહીંથી આત્મા મતિજ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિજ્ઞાન, મનપર્ય જ્ઞાન તથા કેવળ જ્ઞાનની અભિન્ન છે, કેવળ જ્ઞાનથી અભિન્ન છે. આત્મા અને જ્ઞાનનો તાદાત્મ્ય સંબંધ છે. જેમ આંખો પદાર્થને જોવાથી એક પ્રકારે પદાર્થમાં વ્યાપક કહેવાય છે, તેમ જ્ઞાન લોકાલોકને જાણતું હોવાથી વ્યવહાર નહીંથી વ્યાપક કહેવાય છે. પદાર્થોને જાણવા છતાં જ્ઞાન તે જ્ઞાન રૂપે તથા પદાર્થ તે પદાર્થ રૂપે જ રહે છે. જ્ઞાન પદાર્થોમાં જતું નથી. તેમ પદાર્થો પણ જ્ઞાનમાં આવતા નથી. નિશ્ચય નહીંથી આત્મા લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશી છે, તો પણ વ્યવહાર નહીંથી પ્રાપ્ત સ્વદેહ પ્રમાણ છે. સંસાર અવસ્થામાં આત્મા કર્મને લીધે સંકોચ વિસ્તાર પામ્યા કરે છે. માટે જે કોઈ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા આદિ સમસ્ત વિકલ્પ સમુદાયનો ત્યાગ કરીને જ્ઞાન સ્વરૂપ આત્માને જાણે છે, તે પુરુષ જ્ઞાનથી અભિન્ન હોવાથી જ્ઞાનમય અથવા જ્ઞાન કહેવાય છે. આત્મા અને જ્ઞાનમાં ભેદ નથી. કહ્યું છે કે મતિ, શ્રુત, અવધિ, મનપર્યવ તથા કેવલ જ્ઞાનમાં એક આત્મા જ છે. એમ જે કોઈ પરમાર્થને જાણે છે તે નિર્વાણ પામે છે. આત્મા જ પરમ અર્થ એટલે ઉત્તમ પદાર્થ છે, તેને જાણીને જીવ નિર્વાણ પામે છે. એટલે શરીર જે પ્રમાણે હોય છે આત્માનો પ્રદેશી પ્રમાણે ફેલાયેલો રહે છે. પેલા ફકરામાં એ રીતે કીધેલું છે, પછી નિશ્ચય નહીં નહીં આવે છે એટલે જરાક અઘરું પડશે.
એ આપણે છોડી દઈએ ને, આપણે અર્થ પકડો. જે આત્મા પોતાને જાણે છે કેવી રીતે, કે પ્રદેશની અપેક્ષાએ લોકાલોક પ્રમાણ છે, લોક પ્રમાણ છે આત્મા. જ્ઞાનની અપેક્ષાએ આકાશ પ્રમાણ છે. સમજાવે છે કે જ્યારે કોઈ એક ચીજ હું જોતો હોઉં ત્યારે મારો આત્મા આ પદાર્થથી અંદર મર્યાદિત છે, પણ પદાર્થમાં આત્મા જતો નથી અને પદાર્થ આત્મામાં આવતો નથી. જ્ઞાન એમાં જતું નથી ને જ્ઞાન પદાર્થ જ્ઞાનમાં આવતો નથી. કૃપાળુદેવે કહ્યું છે કે ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, ચંદ્ર ભૂમિને પ્રકાશ, પણ ચંદ્ર ક્યારે ભૂમિરૂપ થતો નથી. એમ એક વેદાંતની અંદર અથવા અન્ય દર્શનની અંદર જે માન્યતા છે કે આત્મા છે એ સચરાચર જડ ચેતનમાં વિશ્વવ્યાપક છે, અહીંયા કહે છે એ જ્ઞાનથી સર્વવ્યાપક છે, પણ પ્રદેશથી તો દેહ શરીર પ્રમાણ છે. એટલે આત્મા દેહવ્યાપક કે સર્વવ્યાપક એની બે અપેક્ષા આપી, કે એના પ્રદેશની અપેક્ષાએ દેહવ્યાપક, શરીરની બહાર આત્મા નથી. મેં આ જોયું, આત્માથી જ જોયું, છતાં આત્મા આમાં છે નહીં. હું જાણું છું જેને ચંદ્ર ભૂમિરૂપ થતો નથી, એમ હું જાણું છું એટલે કંઈ આત્મારૂપ થાય નહીં. જ્ઞાન પદાર્થમાં જતું નથી, પદાર્થ પણ જ્ઞાનમાં પ્રવેશ પામતો, બંને જુદા રહે છે. જાણનાર અને જાણનારો જ્ઞેય બંને જુદા રહે, પરંતુ કોઈ પણ પદાર્થ ગમે ત્યાં હોય, આત્મા પૂર્ણ હોય તો આકાશ પ્રમાણ છે. આકાશ પ્રમાણ એટલે આખા વિશ્વના ખૂણે ખૂણાની અંદર કોઈ પણ જગ્યાએ, આકાશ એટલે જ્યાં વસ્તુ રહે છે તે વસ્તુને રહેવા માટે જે અવકાશ આપે એ તત્વ કયું છે? આકાશ. તો જ્ઞાન આકાશ સમાન છે, એટલું સર્વવ્યાપક છે. કોઈ પણ પદાર્થ લોકની અંદર ગમે ત્યાં કેમ ન હોય, એને જાણી શકવાની તાકાત આત્મામાં છે. જેમ એની શુદ્ધિ થાય, આત્માની જેમ શુદ્ધિ થાય, જેમ એની સત્તા પ્રગટે, તેમ તેમ એ પદાર્થને જાણતો થઈ જાય. માટે મતિ જ્ઞાનથી માંડીને કેવળ જ્ઞાન સુધીની આખી એક પરંપરા છે. અવધિ જ્ઞાન થાય તો દૂરનું દેખાય, મને પરિવય ડર થાય તો આભ્યંતર પરિણામ દેખાય, ભાષાના પૂતગલોના આકાર દેખાય, આ બધી એક પ્રક્રિયા છે. તો અહીંયા સરસ આત્માની બે અવસ્થા સમજવાની છે. આપણે 710ના પત્રમાં શરૂ કર્યું છે કે આત્મા એ દેહ વ્યાપક છે અને જ્ઞાનથી એ વિશ્વવ્યાપક છે. એમ શબ્દ પ્રયોગ કૃપાળુ દેવ વાપર્યો છે કે જ્ઞાનથી એ વિશ્વવ્યાપક છે, એટલે આકાશ જેવો છે, અને પ્રદેશથી એ પોતે, અને જેટલી નિજ અવગાહના એટલે જે શરીર એને ધારણ કર્યું છે તે શરીરની અંદર એના પ્રદેશો સંકોચ વિસ્તાર એ એનો ગુણ છે કે નાનામાં નાનો દેહ હોય તો પણ આત્મા એવડો થઈ જાય, અને મોટામાં મોટો વિરાટ દેહ હોય તો પણ એ જ આત્મા વિસ્તરી જાય. આત્મા અનંત નથી થતા, આત્મા એક જ રહે છે. તો સૂક્ષ્મથી સૂક્ષ્મ અને વિરાટમાં વિરાટ એ થાય, પણ બધી જગ્યાએ એનું એ છે દેહ પ્રમાણ અને જ્ઞાન પ્રમાણ. જ્ઞાનને આધાર ઉપર કહીએ તો વિશ્વવ્યાપક આકાશ પ્રમાણ, અને પ્રદેશને આધારિત કહીએ તો અવગાહનાને પાત્ર, પોતે જે દેહધર્મ શરીર પ્રમાણ, શરીર વ્યાપક આ આત્મા છે એ આપણે જાણ્યું છે કે જ્ઞાને ગગન પ્રમાણ. એટલે આત્માનું આ સામર્થ્ય છે, એ સામર્થ્યનો અર્થ એ નથી કે આત્મા બધે છે. વાત બેસે તો બેસાડી, જાણવાની વ્યાપકતા છે, આત્મા બધે નથી. આત્મા તો જ્યાં છે ત્યાં છે. હવે એ વાત ન પકડાય એટલે શું થાય કે ભાઈ એ જ્ઞાન ઉપયોગની અપેક્ષા એ કીધું, આકાશ પ્રમાણ છે, ગગન પ્રમાણ છે, વિશ્વ પ્રમાણ છે, વિશ્વ વ્યાપક છે, એ એનું સામર્થ્ય છે જ્ઞાનનું. પણ જ્યાં આત્મા એક અસંખ્યાત પ્રદેશનો એક સમૂહ છે, એની એક પોતાની અવગાહના છે, તો દેહ પ્રમાણ છે. પણ બધાને જાણે છે, બધાને જાણે છે, તો જાણવાથી કઈ એમાં આત્મા જતો નથી કે એ પદાર્થ આત્મામાં આવતું નથી. આ એ સૂક્ષ્મ આ ભેદ જ્ઞાનની સમજાવ્યું છે. નિશ્ચય નહીં શબ્દ વાપરવાની બદલે પાછા ગભરાઈ જશું આપણે, ગોટા ચડશું. હા, બધાને લખો જેટલું તારું જ્ઞાન, જેટલું જેટલું વિશાળ આકાશ તારું હશે, અત્યારે તારું આકાશ મર્યાદિત છે. એટલે આપણે કેટલું જાણી શકીએ છીએ, જેટલું જોયું છે એટલું, એટલે કહું છું જાણી શકાશ ને. તો અત્યારે તો અહીંયા હોવા છતાં આત્મા વ્યાપક છે કે નહીં? મુંબઈ જોયું હોય તો, અમેરિકા જોયું હોય તો, ન જોયું તો ન દેખાય. બાકી જોયું હોય તો અત્યારે અમેરિકામાં સેન્ડીના પૂર ક્યાં આવ્યા એ ખબર પડે. બરાબર છે ના? એટલે ન થયું, એટલે મારી આત્માની નિર્મળતા એટલી ઓછી ઓછી છે. પણ કહેવાય એમ નહી જ નહીં, આ તો એ એટલે એની સત્તા, એનો સ્વભાવ, એનું સામર્થ્ય આ વિશ્વવ્યાપક છે. એટલે સમસ્ત આગલી ગાથામાં આવ્યું ને કે સમસ્ત લોકાલોકના પ્રદેશને જાણે. જો એ પ્રદેશને જાણતો હોય તો, એક વાર જાણતો હોય, શુદ્ધ થાય તો એને બધે જોવા જવાની પણ જરૂર નહીં. સૂર્યને બધા પદાર્થો જોવા જવાની જરૂર ખરી કે આને પ્રકાશું ને આને ન પ્રકાશું? સ્વસ્વભાવ છે. એમ આત્મા જેમ જેમ પ્રકાશિત, એનું જ્ઞાન પ્રકાશિત થાય છે, તેમ વિશ્વ પ્રકાશિત થાય છે, એનું વિશ્વ વિસ્તૃત થતું જાય છે. એટલે આત્મા એ જ્ઞાન અપેક્ષાએ ગગન આકાશ કહેવાય, અને પ્રદેશ અપેક્ષાએ જે દેહ ધારણ કર્યો હોય એ નિગોદમાં હોય, સૂક્ષ્મ હોય, એકેન્દ્રિયમાં હોય, એટલું હોય. આત્મા અને જ્ઞાનમાં ભેદ નથી. સૂત્ર એ છે, આત્મા અને જ્ઞાનમાં ભેદ નથી. આત્મા એ જ જ્ઞાન, જ્યાં જ્ઞાન છે ત્યાં આત્માનો ગુણ, આત્માનો ગુણ અને ગુણ અને ગુણી અભેદ છે. આત્માનો ગુણ, આત્માનો ગુણ ખરો એટલે આત્મા જુદો અને એ જુદું, હા એ રીતે પણ ક્યાંય ભેદ ન થાય. એક પત્રમાં આવે છે ગુણ ગુણીનો, તો કે ના, ગુણ રૂપ જ એ ગુણી, ગુણથી જુદું કોઈ આત્માનું સ્વરૂપ નથી. જો દર્શન ગુણ અને જ્ઞાન ગુણ બાદ કરીએ તો કૃપાળદેવે લખ્યું છે કે તો પછી રહેશે શું? એ વાત ત્યાં મૂકી છે, એક ગાથા લઈને પૂરું કરીએ. બસ આ બધા જાણનારા જુઓ એટલે બધાનું જ્ઞાન કામ કરે છે.
આત્માથી જે ભિન્ન છે વસ કદી નહીં જ્ઞાન, તજી તું તે ત્રણેયને નિયમે આત્મા જાણ. હે શિષ્ય, જે ભાવો આત્માથી જુદા છે તે જ્ઞાનરૂપ નથી, માટે તું ધર્મ, અર્થ અને કામ એ ત્રણેયને તજીને નિયમથી એક આત્માને જાણ. સંપૂર્ણ શુદ્ધ એક જ્ઞાન સ્વરૂપ પરમાત્મા પદાર્થથી નિશ્ચય નહીંથી ભિન્ન એવા ધર્મ, અર્થ અને કામને તજીને તથા વિતરાક સ્વસંવેદન લક્ષણવાળી શુદ્ધ આત્મ અનુભૂતિના જ્ઞાનમાં સ્થિર થઈને પવિત્ર આત્માને જાણ. એટલે આત્માથી ભિન્ન કાંઈ છે જ નહીં, એક આત્માને જાણ તો સર્વ જણાઈ જશે.
પ્રભાકરે પ્રશ્ન કર્યો છે, સાહેબ મને તો એવું જ્ઞાન જોઈ છે, એ જ આપો, મારે કાંઈ બીજું જોઈતું નથી. એટલે કે હે શિષ્ય, જે ભાવો આત્માથી જુદા છે તે જ્ઞાનરૂપ નથી. 631 આવશે જો. આત્મા સિવાય અન્ય ભાવો જે છે તેને જાણવાની ઈચ્છાથી નિવર્ત નિવર્ત. હે જીવ, તું નિવર્ત વારંવાર ઠેક ઠેકાણે જઈને કાં પૂછે છે? કેમ કે એ અપૂર્વ ભાવ ઠેક ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. જ્ઞાનથી જુદા ભાવો છે તેમાં આત્મા નથી, માટે તું ધર્મ, અર્થ, કામ એ ત્રણને તજીને નિયમથી એક આત્માને જાણ. સાધન છે ધર્મ એ, પણ એમાં આત્મા નથી. એ સાધન છૂટે ત્યારે આત્મા મળે ને, કે એને સાધનને પકડે તો આત્મા મળે. જો એ ધર્મથી આત્મા પામે ત્યારે ધર્મ સંન્યાસ થાય કે નહીં? જે યોગથી આત્મા સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે મન વચન કાયના, એ યોગનો સંન્યાસ કરે એમાંથી અયોગી બને ત્યારે સિદ્ધત્વ પ્રાપ્ત થાય ને. તો યોગને પકડી રાખે તો કે એમાં આત્મા નથી. મન વચન અને કાયા એ આત્મા નથી, યોગ છે અને આત્મા અયોગી છે. મન વચન અને કાયા એ યોગ છે, આત્મા નથી. એટલે જ અયોગી અવસ્થા, આત્મા અયોગી છે. આ શુભયોગ કહી શકાય, મન વચન કાયા શુભયોગ કહી શકાય. અને કૃપાળુદેવે કહ્યું, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનો. આ શુભયોગ છે. જો એને એ રીતે મૂળ આત્મતત્વને પામવા માટે એનો ઉપયોગ કરીએ તો આ યોગ શુભ યોગ, અને અન્યથા અધોગતિ માટે પણ આ જ યોગ કારણ છે ને, તો અશુભ યોગ થયો. તો મારું શરીર શુભ યોગનું કારણ છે કે અશુભ યોગનું કારણ છે? જો મળ્યું છે પુણ્યથી, પાપથી નથી મળ્યું. જો પેલી લીટી સમજવાની છે આખા પદની, કે બહુ પુણ્ય કેરા મળ્યા છે, એટલે પુણ્ય એ શુભ કે અશુભ? આવા શુભ યોગથી મળેલો આ માનવ દેહ, અને હવે જો એની અંદર ભવનો આંટો ટળે તો એ શુભ યોગમાં પસાર કર્યો. અત્યારે મારો દેહ એ શુભ યોગમાં છે કે અશુભ યોગમાં છે? મળ્યો છે શુભથી. અને અત્યારે આપણે વાપરીએ છીએ અશુભ યોગમાં. ભવના આટા ટળતા નથી પ્રભુ, કર્મના બંધન ઓછા થતા નથી. તો એ અપેક્ષાએ સાહેબ શુભ યોગથી મેળો અને હું એનો અશુભ યોગમાં ઉપયોગ કરું છું. કેટલી વિપરીત વાત! એટલે તો એ અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો, એટલે આંટો ટળવો એ શુભ છે. ભવચક્રનો આંટો તો કે તોય ન ટળ્યો, તને આવા શુભ યોગથી આવો મનુષ્ય દેહ મળ્યો તો એ શુભયોગનું પરિણામ ન આવ્યું. એનું પરિણામમાં શુભયોગનું પરિણામ શું? ભવચક્રો આંટો એકાદો ઓછો થાય, ભલે બધો નહીં થાય. એ જો ન થયો, જો ન થયો તો તું કે મેં ઘણું કર્યું પણ એકે આંટો ઓછો ન થયો. તો શુભ યોગથી મળેલો આ દેહ અશુભ યોગમાં કૃપાળુ દેવના એક એક રચનાઓ, એની પાછળ ગાંભીર્ય, એનું રહસ્ય, એ બધી આવી જ્યારે આ બાદ એકદમ નિશ્ચય નહીં, આ ગ્રંથો એકદમ નિશ્ચય નહીં, શુદ્ધ નિશ્ચય નહીં, એની સાથે પણ કહે ત્યારે કે આપણા પ્રભુની કોઈ વાત કાંતિભાઈ એવી સમજાવી દઈએ એકમાં આ બધા સિદ્ધાંતો અંદર આવીને સમાઈ જાય. કૃપાળુ દેવની વાતની અંદર તો સિદ્ધાંતો સાક્ષી પૂરવા આવે, દોડી દોડીને શાસ્ત્રો દોડી દોડીને આવે વચનામૃતની સાક્ષી પૂરવા માટે કે આ વાત બરોબર છે. આવી અત્ર સમાય બધા જ્ઞાનીનો નિશ્ચય અમારી વાતમાં આવીને સમાય છે, પણ એ પકડાય ક્યારે કે બધા જ્ઞાનીના નિશ્ચય તરફ લક્ષ જાય તો ખબર પડે કે મળેલો પુરુષ આ એનો સંબંધ છે. અને જ્ઞાની પ્રત્યે જેટલો અહોભાવ વધશે એટલી ચિત્તની નિર્મળતા થશે, ભક્તિની નિર્મળતા થશે, અને જેટલી કૃપાળુ તરફની નિર્મળતા આપણી વધશે, અર્પણતા વધશે, એટલો આપણો ક્ષયોપશમ થશે. એની મેળે આ બધા કર્મો કટાય કર, કર્મ કટેશો જીન વચન, આ જીન વચન સમાન છે, અમારી વાત આગમ વાણી છે, કર્મ કપાઈ જવાના તાકાત છે ઉભારીએ વિશેષ.